તારીખ 30/9/1990 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ઈડરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 44.
પછી એને જે ભાવના છે, જે દોસ્તવાની જે ભાવના છે, બીજી ભાષામાં સ્વરૂપ પ્રાપ્ત ની આર્થિક ભાવના કહેવામાં આવે છે. અને એ ભાવના સામાન્ય ભાવના નથી હોતી. જો આ પ્રકારનું ધ્યેય બાંધ્યું હોય છે તો તે અસામાન્ય ભાવના હોવાથી જયારે આપણે કોઈ ગ્રંથ વાંચીએ ત્યારે કોની વાત ચાલે છે, કયા સ્ટેજ ની વાત ચાલે છે એ જો ખ્યાલમાં ન હોય તો આપણે આપણામાં એ લાગુ કરવાનો પ્રયત્ન કરીએ તો કઈ મેળ બેસે નહીં, કઈ સમજાય પણ નહીં, કારણ કોઈ ગયો જ નથી બેસતો એવું લાગવાનું. પ્રતિબિંબ વગરની જે સપાટી છે અને પ્રતિબિંબ વાળી જે સપાટી છે એ બે પ્રકારે સપાટીની પરિસ્થિતિ હોય છે. જ્યારે એની અંદર કોઈ પ્રતિબિંબ પડે છે ત્યારે પણ પેલી સપાટી એનો નાશ નથી થતો, એ જ સપાટી ઉપર પ્રતિબિંબ આવે છે કે જે સપાટી ઉપર પહેલા કોઈ પ્રતિબિંબ નહોતો, અથવા સ્ફટિક લઈએ કે સ્ફટિકની જે નિર્મળ અવસ્થા છે અને પછી નજીકમાં કોઈ રંગીન કપડું કે ફૂલ આવે છે ત્યારે એમાં જે રંગીન જાણે ઉઠે છે, તો એ વખતે જે એની નિર્મળ અવસ્થા છે એ ઢંકાઈ જાય છે અને આખો સ્ફટિક રંગીન દેખાય છે. પણ વાસ્તવની અંદર સ્ફટિક રંગીન થઈ ગયો નથી, એની અવસ્થામાં એક જાણ ઊભી થઈ છે. એ જ્ઞાનની અંદર અનેક જ્ઞેયોના પ્રતિબિંબ ઉઠે છે અને એક પ્રતિબિંબ વિનાની પણ જ્ઞાનની એક સામાન્ય અવસ્થા છે. સામાન્ય અવસ્થા કેવી રીતે છે કે જે જ્ઞાનમાં અનેક જ્ઞેયોના આકારો ઉત્પન્ન થાય છે એ એક પ્રકારના નથી હોતા, વિભિન્ન પ્રકારના હોય છે. એને વિશેષતા આપણે કહીએ છીએ. તો જેને આપણે વિશેષ કહીએ, જ્ઞાન વિશેષ કહીએ, કેમ કે જેમ જેમ છે ને તો વિશેષ સામાન્યની અપેક્ષા વિના કોઈ વાર હોય શકે ખરો? એક આંગળીને તમે મોટી કહો તો બાજુમાં નાની આંગળી હોય તો કેવું કરે એમ એમ કહી મોટી વિશેષણ ક્યારે લાગવું પડે? નાનીની અપેક્ષા હોય તો એમ જ્ઞાન વિશેષ એની અપેક્ષા તો સમજાય છે, સામાન્ય તમને નથી સમજાતું બરાબર છે. જ્ઞાન વિશેષ તો સમજાય છે ને, હું આને જોઉં છું, આને જોઉં છું, આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, તો સામાન્ય વગર વિશેષ કે હોય શકે? હા, એવી રીતે જે જ્ઞાન સામાન્ય છે એ સુરતનો વિશેષ થયો પહેલે તબક્કે, અને છતાં આ જ્ઞાન પૂરતું નથી, આ વિષયનું આ જ્ઞાન પૂરતું નથી. એ તો એક ખાલી વિચાર છે, આ વાત સમજવામાં આવી. હવે એ જ્ઞાન છે, એ અનુભવ રૂપ છે. જ્ઞાની પુરુષો એમ કહે છે કે આ જે જ્ઞાન સામાન્ય છે, તમારું જ્ઞાન વેદન છે. અને એ જ્ઞાન વેદન જ્યાં સુધી આવિર્ભૂત થઈને તને નહીં વિદાય, ત્યાં સુધી તું જ્ઞાકારમાં રહેલા જ્ઞેયોને વેદી શકતો નહીં હોવા છતાં તને વેદવાની એક અધ્યાસતા હંમેશા, કે જે દુઃખનું કારણ છે. એટલે એક સમજવું એક વાત છે, અને ત્યાર પછી જે વેદનનો વિષય છે એ માત્ર સમજવાનો નથી પણ વેદવાનો વિષય છે, એમ સમજીને એના વેદન સુધી પ્રયોગને અંતે જાણો, પ્રયોગે કરીને જાણો, એ કાર્ય પદ્ધતિ છે.
દરેક જીવ નિરંતર 24 કલાક વેદનમાં તો છે, પણ વેદન ની ઓળખ નથી.
ઉલટા વેદનમાં છે, વિકૃત વેદનમાં છે. આ જીવ શરીરને ભોગવી શકતો નથી, છતાં એને અભ્યાસ છે કે હું શરીરને ભોગવીશ, શરીરના સુખને, શરીરના શરીરની ભૂખને, શરીરની તૃપ્તિને, તૃષાને. એવું જે શરીરને નહીં ભોગવી શકતો હોવા છતાં જે ભોગવું છું, એવો જે અભ્યાસ છે, એ પ્રકારે ઉલટા વેદનમાં છે. એ ઉલટું વેદન છે એ માનસિક અવસ્થાને લીધે થઈ ગયું છે. એ સઘળા દુઃખનું મૂળ એ છે, સમસ્ત દુઃખનું આ મૂળ છે. એટલે જ્ઞાનીઓએ એમ કહ્યું કે વેદવાનો તો તારો સ્વભાવ છે, પણ જ્ઞાન વેદન થી તને જ્ઞાન વેદાય એ તારો સ્વભાવ છે, અને એ દુઃખના અભાવનું કારણ છે, અથવા દુઃખના અભાવરૂપ પરિસ્થિતિ છે, માટે તું જ્ઞાન વેદનમાં આવ. એના માટે એમને કાર્ય પદ્ધતિ નિયત કરી છે, એ પદ્ધતિને અનુસરવું તો જ એમને એની સફળતા મળે. બીજી કોઈ રીતે એની સફળતા બે રીતે નથી મળતી, એક જ રીતે મળે છે, એનું વિજ્ઞાન સમજવું જોઈએ છે. અને પ્રયોગાત્મક પણ એ વિજ્ઞાન સમજવામાં આવે ત્યારે જ એ સમજાય છે. આ એટલો થિયરીનો વિષય નથી. જ્ઞાન અને રાગ જુદા છે. હવે અવલોકન ની તો એમને પ્રેક્ટિસ હતી ત્યારે તો એમને દુઃખ લાગતું હતું, ત્યારે એ વાત એમને સમજમાં ન રાખી, એ વાત એમને માત્ર વિચારમાં ન લીધી, પણ પોતાના વર્તમાન જ્ઞાનને અને વર્તમાન જ્ઞાનને અવલોકનમાં લીધા. અને અવલોકનથી નિર્ણય કર્યો કે ખરેખર સ્ત્રી ગુરુ કે છે એ વાત સાચી છે. જ્ઞાન છે તે રાગ નથી, રાગ છે તે જ્ઞાન નથી. ક્યાંથી સ્વરૂપ નિર્ણય ઉભો થઈ ગયો? આત્મા જ્ઞાન સ્વરૂપ છે, રાગ સ્વરૂપે આત્મા નથી, ભલે એનું પર્યાય હોય તો પણ નિર્ણય થતા એ નિર્ણયમાં અનંત જ્ઞાન અને અનંત સુખનો નિર્ણય ઊભો થાય છે. અને જગતના કોઈ પદાર્થમાં ક્યાંય સુખ નથી એ નિર્ણય નિશંકપણે આવે છે, જે આજના આપણા વાંચનનો વિષય હતો. બદલાઈ જાય છે, કોઈ પદાર્થમાં ક્યાંય સુખ નથી, એ પ્રત્યેનો રાગ તે કેવળ જ દુઃખ છે, અને સુખ છે તે જ્ઞાનનું રૂપ છે. જ્ઞાન પોતે સુખ રૂપે જોવામાં આવે છે, અને જે સુખ માટે પોતે માથા પછાડતો હતો એ સુખ પાસે છે. જ્ઞાન પાસે છે ને એની આખી ખાળ એને નજરમાં આવે છે, દેખાય છે. હવે જેને સુખ જોઈએ છે અને સુખ માટે જેના ધમપછાડા છે એવો આદિ છે, એને જયારે સુખની ખાણ પોતામાં જોવામાં આવે તો જેટલો દૂર રહી શકે નથી. કેમ કે પોતામાં છે તો પોતા હશે, પોતે કેવી રીતે દૂર રહેવા યોગ્ય છે એ અનુભવમાં આવતા એને વાત એ નિશ્ચય થયેલો. જે પદાર્થ નિશ્ચયમાં આવેલો જે સહજપણે સાનુભવમાં આવી જાય છે અલ્પકાળમાં.
અવલોકન શબ્દ હે અવલોકન શબ્દ હે હમરે લીએ બરા શાસ્ત્રીક શબ્દ પડ ગયા, યે જરા સમજ મેં નહીં આતા.
તમાસ કરો, યહાં સે પ્રારંભ કરો. અવલોકન કા પાર પ્રારંભ તલાશ સે હોતા હૈ, કે આપ તલાશ કરો કે હમરે મેં દુઃખ હોતા હૈ કે નહીં હોતા હૈ, હમ દુઃખી હૈ યા હમ સુખી હૈ. તલાશ કરો.
અવલોકન 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 પ્રયોગ હોતા હૈ, પ્રયોગ ભી હમ હમારે લફ્ઝ નિકાલતે હૈ
બહોત સા પહેલું મેં, લેકિન તલાશ સે ઉસકા પ્રારંભ હોતા હૈ, પર ઉસકા જો રિઝલ્ટ આતા હૈ વો પદાર્થ નિર્ણય મેં આતા હૈ. પદાર્થ નિર્ણય મેં આતે હૈ દિશા બદલને હૈ. જો બહિર્મુખ દિશા હૈ પુરુષાર્થ કી, વો દિશા નિત્યાનંદ કી ચાલુ દિશા, ઇસલિયે વો પુરુષાર્થ સ્વાનુભવ મેં પરિણત હોતા હૈ. और तलाश से प्रारंभ होता है, फिर आगे जाकर के इनके जो स्टेज हैं वो अनेक प्रकार के पहलू इसके आते हैं, और आगे बढ़कर के स्वरूप निर्णय तक पहुंचता है. तो ये बात की चर्चा इसलिए नहीं करते कि आगे क्या होता है, आगे क्या होता है, आगे क्या क्या होता है, क्योंकि इसकी धारणा नहीं करानी है. अब फिर तलाश करके चालू कर दो और फिर आगे बढ़ते जाओ. પ્રેક્ટિસ ચાલુ હોને કે બાદ ઇસકા પ્રશ્ન કરો તો પ્રેક્ટિસ મેં જે પ્રશ્ન આયેગા તો જો અચ્છા રહેગા, અગર બિના પ્રેક્ટિસ જો પ્રશ્ન આયેગા એ ફાલતુ કી ચર્ચા હો જાયેગી. સમ પ્રશ્ન
ગલત કરતે તમને કીએ
ગલત કી અચ્છા હી કરો, અભી તલા છે ચાલુ કરો.
ઇસી હી દેખા જે હમ મેને દેખા રહે
પ્રેક્ટિસ તો કી હૈ, લેકિન અભી સહી કર દીએ. નિશ્ચય રાખી લક્ષ્મા, નિશ્ચય નો અર્થ અહીંયા નિશ્ચય આત્મ સ્વરૂપ ત્રિકાળી શુદ્ધ એક રૂપ જે નિશ્ચય નો વિષય છે, તેવું જે નિશ્ચય આત્મ સ્વરૂપ એને લક્ષ્મા રાખે. અને કઈ પણ થવું જોઈએ, વાંચવું, વિચારવું, ચિંતવાનું, જે કઈ પરિણામમાં થવું જોઈએ એ લક્ષમાં રાખીને થવું, એના લક્ષ્ય જ થવું જોઈએ, એનું લક્ષ્ય છોડીને કઈ નહીં થવું જોઈએ.
જે પણ કઈ કાર્ય થાય પોતાની નિશ્ચયની પુષ્ટિ માટે જ થવું જોઈએ.
નિશ્ચયની પુષ્ટિ માટે થવું જોઈએ એ લક્ષ્ય છે. બે પ્રકારનું લક્ષ્ય, એક તો પોતાનું કાર્ય કરવું છે, નિશ્ચય કાર્ય કરવું છે, એક કાર્ય અપેક્ષા એ લક્ષ્ય છે, અને એક આશ્રય અપેક્ષા એ લક્ષ્ય છે. મારું સ્વરૂપ છે એ જ મારે આશ્રય કરવાના છે, આત્મ સ્વરૂપ નો જ મારે આશ્રય કરવાનો છે. એવું જે આશ્રયભૂત તત્વ છે એ પણ લક્ષ્યમાં હોવું જોઈએ, અને જે કાર્ય કરવું છે એ પણ લક્ષ્યમાં હોવું જોઈએ. તો એ લક્ષ્યને યથાર્થ લક્ષ્ય કહે છે. બેમાંથી એક હોય ને એક ન હોય ત્યાં સુધી યથાર્થતા લક્ષ્ય. આત્માનું સ્વરૂપ બે એક જ ગતિ રૂપ આપવું, એક જ. પણ જે સ્વભાવ સ્વરૂપ છે એ ધ્રુવતત્વ છે, અને જે પ્રાપ્તિ અપ્રાપ્તિનો વિષય છે તે ઉત્તાન દેહમાં જાય છે. એટલે આત્મ સ્વરૂપની પ્રાપ્તિને જ્યાં વિષય ચાલે છે, કે મારું જે મારું નિશ્ચય કાર્ય તે ઉત્તાન દેહમાં જાય છે, પર્યાયમાં જાય છે. અને જે સ્વભાવ છે, ધ્રુવ સ્વભાવ છે, એ આશ્રયભૂત તત્વ છે, એ ધ્રુવ છે. અને બંનેનું લક્ષ સાયમલ્ટેનિયસ છે, જેને કહે એક સાથ બંને લક્ષમાં રહેવા જોઈએ. સ્વીકાર્યનું લક્ષ રહે અને કાર્યનો ખ્યાલ ન રહે એવું તો બનતું જ નથી, એવું લક્ષ તો બને જ નહીં. પણ કેટલાકને કાર્ય ઉપર વજન એટલું હોય છે કે કાર્યના લક્ષ સ્વીકાર્યનું લક્ષ જ ન થાય, એ કાર્ય સફળ નથી થતું. યથાર્થ લક્ષણ બંને હોય છે. પરિગ્રહ પ્રત્યે જે રસ પરિણામ ઉત્પન્ન થાય છે, એ રસની હાનિ થવા અર્થે એને શું પ્રયોગ કરવો? પરિગ્રહ ભાવ ઉક્ત અસંગ તત્વની ભાવનાથી પ્રતિકૂળ છે, તે નિર્લક્ષમાં લેવાયું. વાસ્તવમાં પરિગ્રહ પ્રત્યેનો રસ અવિવેકની ખાણ છે. એટલે શું કે પરિગ્રહ પ્રત્યેનો રસ કેટલા અનુચિત પરિણામ કરાવશે, કેટલા આત્માના અહિતના પરિણામ કરાવશે, એનો વિવેક નહીં. આ પરિગ્રહ પ્રત્યેના રસની અંદર બહુ મોટો સમાયેલો છે, ગર્ભિત છે. વાત એમ લાગે કે સંસારિક તો પરિગ્રહનો રસ હોય જ ને, પણ એ પરિગ્રહ રસ કેટલા ભયંકર દોષો થવા છતાં પણ એનો વિવેક નહીં લે, અથવા આત્માનો અત્યંત અહિત થવા છતાં એનો વિવેક નહીં આવે, ભયંકર એના ગર્ભમાં આ રસના ગર્ભમાં રહેલો રોગ છે. જે જ્ઞાનીને જ્ઞાન દશામાં હોતો નથી, જ્ઞાનીને જ્ઞાન દશામાં પરિગ્રહ પ્રત્યેનો રસ એ તો દુઃખ્યા સુખદ દેખાતો નથી ને, માદક રહે છે. જ્ઞાન દશામાં તો અજ્ઞાન દશામાં તો પરિગ્રહમાં સુખ દેખાય છે. જ્યારે જ્ઞાન દશાની અંદર તો સુખ દેખાતું જ નથી, એટલે રસાવાનો સવાલ નથી. રસ તો ક્યાં આવે છે? જ્યાં માણસને સુખ દેખાય છે ત્યાં રસ આવે છે. સુખ દેખાય ને ત્યાં કોઈને રસાવાનું
નથી. નાનીને દુઃખ દેખાય
નહીં, એ તો પદાર્થ પદાર્થ રૂપે ખાલી દેખાય છે, સુખથી ખાલી દેખાય છે. પદાર્થમાં ક્યાં દુઃખ છે? બાહ્ય પદાર્થમાં દુઃખ નથી,
કલ્પના છે.
એ તો સુખની કલ્પના છે, દુઃખની પણ કલ્પના છે. ન તો સુખરૂપ છે, ન તો પરમા સુખ બુદ્ધિ થી પરિગ્રહ રસ ઉત્પન્ન થાય છે. પરિગ્રહ રસ ઉત્પન્ન થવાનું હાર્ષ આ નિદાન છે. જીવને પરિગ્રહ પ્રત્યે રસ કેમ છે એ સુખ બુદ્ધિ, આ એક અભિપ્રાય મોટો દોષ છે. અને તે અવિવેકની ખાણ છે, એમ ખાણમાંથી ખૂટે જ નહીં, એમ આમાંથી દોષ ખાલી ખૂટે જ નહીં. નીકળ્યા જ કરશે દોષ, થયા જ કરશે દોષ. સ્વામીએ તો મૂર્છા પરિગ્રહ જીવની પર પદાર્થમાં સુખની જે મૂર્છા છે એનો નામ પરિગ્રહ કહે છે. મૂર્છા પરિગ્રહ છે ઉપશમ રસ નો તે કા છે. આ જે પરિગ્રહ રસ છે એ શું છે? શાંત રસ છે, શાંત સ્વભાવ છે, શાંત ભાવ છે, એનો આકાર છે. પરિગ્રહ રસ છે તે ઉપશમ રસ નો કાળ છે. એટલે ઉપશમ નું મોત જ એ છે કે જેને મારે છે. તેથી તેમાં અનંત આકુરતા છે. હવે દુઃખ નથી, પણ એમાં પરિગ્રહ રસમાં અનંત દુઃખ છે. સુખની કલ્પના થઈ છે, જે આરાધનામાં મહાન પ્રતિબંધરૂપ છે. તેમ જાણે ઉદયકાળે અત્યંત જાગ્રત રહેવાયું છે. આ જાગૃતિ છે એ અવલોકનનું સ્વરૂપ છે. અવલોકનમાં પાસા ઘણા છે, તપાસની શરૂઆત થાય છે, પણ એના ઘણા પાસા છે. એમાંનો એક મહત્વપૂર્ણ પાસો આ જાગૃતિ છે, કે જે પરિગ્રહ રસને ટેકો પાડી શકે છે. જ્યાં સુધી પરિગ્રહ રસ ટેકો ન પડે ત્યાં સુધી અવિવેકની ખાણમાં પોતે ઊભો છે અને ક્યારે કેવો ભયંકર દોષ થશે, અથવા આત્માને નુકસાન થાય એ ભયંકર પરિસ્થિતિ ઊભી થશે પોતાના પરિણામમાં, પોતાના ભાવમાં, એનો વિવેક પોતાને મળી જાય.
પરિભ્રમા ધન ધન નાંદી
આ પરિભ્રમા સંયોગિક પદાર્થ ઉપર પડશે. સુખ બુદ્ધિ એટલે અન્ય પદાર્થોને જોવામાં આવે છે, એમાંથી પરિગ્રહ ઉત્પન્ન થાય છે. અવલોકનમાં તપાસમાં એ પણ તપાસાય છે કે આ જલેબીના ઘૂંસણામાં સુખ છે કે નહીં. સુખ એને જે ચીજ પ્રિય લાગતી હોય, રસ આવતો હોય, એને અવલોકન નક્કી કરવું. જળમાં સુખ નથી એવું આપણને મોઢે થઈ ગયું હોય છે, પણ એ મોઢે થયેલું કામમાં નથી આવતું. એને પ્રત્યક્ષ જોવો, અવલોકન કરો એટલે એને પ્રત્યક્ષ જોવો અને ખાતરી કરો કે એમાં સુખ છે કે જો કડવા રસની અંદર દુઃખ હોત તો કારેલાનો શાક કોઈ ન બનાવત. પણ ખાસ કરીને કેરીના રસને સાથે તો માણસ ખાસ બનાવે છે, બરાબર છે કે એની અંદર કલ્પના શું છે? સારું છે, સારું છે એવી કલ્પના છે. એ સારું વજન ખરાબ નથી, કાંઈ નથી, કંઈ તો જે છે તે છે. પણ એ અમુક કંઠી નક્કી કરવું, તો કલ્પનાની નિવૃત્તિ થાય. અવલોકન શું કામ કરે છે કે પદાર્થ જેવો છે તેવો તપાસીને નક્કી કરતા પદાર્થ વિશેની જે કલ્પનાઓ છે એ છૂટવા માંડે છે. જ્યાં સુધી કલ્પના છે ત્યાં સુધી વિપર્યાસ છે, જ્યાં સુધી વિપર્યાસ છે ત્યાં સુધી દુઃખ છે. આ સિદ્ધાંત છે. બહુ વિચારવાની બધી પ્રશ્ન છે. પરિગ્રહ રસનો જે પ્રશ્ન છે એ ખૂબ ખૂબ વિચારવાની બધી છે. અને તે એ રીતે વિચારવાની બધી છે કે પોતાના જે પરિગ્રહ રસના પરિણામ થતા એને જોઈને તપાસીને અવલોકન કરીને એમાં એ વિશેષપણે એ વિષયમાં ઊંડું ઉતરવા જેવું છે કે આ રોગની દવા કરવી છે ને એની સરખી રીતે કરવું છે. રોગ જાય જાય ને જાય છે.
પરિક્રમા રસવાનું કારણ સુખ બુદ્ધિ આ પડી છે. અભિપ્રાય
અનુકૂળતામાં સુખ બુદ્ધિ એ પરિગ્રહ રસને કરે છે. મૂલ્યમાં આ છે અનાદિથી, પણ એનું મૂલ્ય શું છે એમાં સુખ બુદ્ધિ છે.
આમ તો અનાદિ છે, મતલબ અગ્રહિત મિત્ર છે.
હા, અગ્રહિત છે.
પછી અગ્રહિતમાં કેમ કન્વર્ટ થઈ જવા છે?
પછી બુદ્ધિપૂર્વક કયો નિર્ણય કરે ત્યારે ગ્રહિતમાં જાય. વિચારથી પૂર્વક નિર્ણય કરે, સમજી બુજીને. પરિવાર વધે તો માણસ ખુશી થાય છે, ઘટે તો
બુદ્ધિ અભિપ્રાય પૂર્વક સુખ લાગવો એક બીજી વાત છે, સુખ લાગવો બીજી વાત છે. બંનેમાં ઘણો ફરક છે. હાજરા નથી સમજાવ.
અભિપ્રાય પૂર્વક સુખ લાગે છે એમાં શું છે કે એક અભિપ્રાય નક્કી કરેલો છે કે મને દર્પણ ભાવે છે, મીઠાઈ ભાવે છે.
જી,
તો એ તો એનો પરમાનન્ટ પરિણતિ ચાલે છે. હવે જયારે ઉદય આવે છે ત્યારે નાનામાં મીઠાઈ આવે છે, ત્યાંથી રસ આવિર્ભાવ જોવા મળે છે. મીઠાઈ જેવી પીરસવાને શરૂ થાય છે એટલે રસ આવિર્ભાવ થવાનો શરૂ થઈ જાય છે. અને જે જીભ ઉપર આવે છે ત્યારે તો એવો તીવ્ર રસ થઈ જાય છે કે જે મને ગમતી તી ચીજ, મને ભાવતી તી ચીજ એ આજે મને ખાવા મળે.
પુષ્ટ થઈ ગયા
એકદમ તીવ્ર રસ થી પુષ્ટ થઈ ગયો. વાસ્તવિક પરિસ્થિતિ કેટલો દૂર ગયો કે ખરેખર તો આ દેહ જ આત્માનો દૂર ચાલી ગઈ ભાવ થી તીવ્ર રસ્તે અભિપ્રાય પૂર્વક જ્ઞાન હતો કે આ દેહ આત્માનો નથી, એનાથી કેટલો બધો દૂર. જમતી વખતે તો એ પરિસ્થિતિ હોય જીવ, અને પછી શાસ્ત્ર લઈને બેઠે કે આત્મા છે તે દેહ નથી, દેહ છે શું લેવા દેવા છે. કોકને વાત છે ને કોકને કંઈક કોકના માટે છે, એને અંદર તો કાંઈ સંબંધ જ નહીં થવાનો. પછી એમ કહ્યું કે હું 25 વર્ષથી આ શાસ્ત્ર વાંચું છું પણ મને કેમ લાભ ન થયો. કેવી રીતે થાય? 25 વર્ષ શું અનંતકાળ વાંચે તો એને લાભ થાય.
એવું
આ તો સુખ ના અભિપ્રાય પૂર્વક ની વાત થઈ, સુખ લાગ્યું નથી.
અભિપ્રાય પૂર્વક લાગે છે એટલે તો એને માનતી દ્રઢ થાય. અભિપ્રાય ડૂબી ગયો વિરુદ્ધ અભિપ્રાયમાં એનો નિષેધ આવે છે, એ તૂટે છે. અને નિષેધ નથી આવતો તો અનુમોદન અભિપ્રાય સહિત થઈ ગયો. અનુમોદન તો અભિપ્રાય હોય તો અનુમોદન કઈ નહીં, અનુમોદન નો વિકલ્પ ના કરે, પણ એનો અભિપ્રાય છે એ જ એનું અનુમોદન છે. કેમ કે એને નિષેધ મળે માટે અનુમોદન નક્કી છે.
નિષેધ ચાલુ રાખે કે
અટકાવું છે કે ક્રમશ ઘટે છે, ચાલુ રહે તો પણ ઘટતી સ્થિતિમાં રહે, વધતી સ્થિતિમાં રહે. કેમ કે નિષેધ છે માટે એને ઘસારો પણ છે અને એ અવલોકન વાળાને ખબર પડે, શાસ્ત્રમાં પણ વારંવાર સામે આવેલી વાત કે સંસારિક સુખ છે એ ખરેખર સુખ નથી. કે જયારે જયારે એવા ઉભય પ્રસંગો આવે ત્યારે વિકલ્પ થઈ આવે કે આમાં સુખ નથી તો કેવી રીતે, એ ધારણાને લઈને જે નિષેધ એવો કોઈ વિકલ્પ થઈ આવે, ધારણાને લઈને એવો તો યોગ્ય કહેવાય કે લગભગ તો ધારણા હાજર નહીં થાય. સુખરસ એવી ચીજ છે, અભિપ્રાય છે ને સુખનો, એટલે રસ એવી ચીજ છે, રસની પરિભાષા જે છે કે જેમાં જેને રસ હોય એમાં એવી હીનતા થાય. હીનતા એવી થાય કે સમય કેટલો જાય નહીં પડે ને ખબર ન પડે, તો બીજી વાત તો યાદ નથી આવે. એટલે લગભગ તો જે ધારણા છે ને એ રસ વખતે અધર ચાલી જાય છે, વિસ્મરણ અધર ગઈ છે. સ્મરણમાં આવતી હોય તો સ્મરણમાં આવતું હોય તો પણ એ બહુ કાર્ય નથી, અથવા એને બહુ અસર નહીં પહોંચે. જે કામ કરવું છે એમાં એક બહુ અસરગ્રસ્ત નહીં થાય. એટલે ધારણાને કંઈ બહુ કિંમત નથી, હોય તો પણ એની બહુ કિંમત નથી. કામ તો પ્રેક્ટિકલ સેન્સથી થયું, કેમ કે પ્રેક્ટિકલી સુખ લાગે છે, માટે પ્રેક્ટિકલી દુઃખ લાગે છે. ધારણામાં સુખ થોડું લાગ્યું છે કે હું અત્યારે જલેબી ખાઉં છું એમ કરે સુખ લાગે, પણ ધારણાથી કોઈ એવી રીતે સુખ લે છે. પ્રેક્ટિકલ સાઈડથી સુખ લાગે છે તો પ્રેક્ટિકલ સાઈડથી દુઃખ લાગે, એ તપાસમાં વિશે જઈએ. ચોક્કસ
સ્મરણ ન રહીએ, પ્રયોગ જ તે વખતે થાય.
વસ્તુ તો પ્રયોગ સાધ્ય છે,
સવારે એક સારી વાત આપી હતી, જે કોઈ થવાનું છે સમય જમવાનો ટાઈમ થયો એના પહેલા તમને તમારી પાસે ટાઈમ મળે જ
છે,
પહેલાથી જાગૃતિ મેં કેમ નથી આવતા. બહુ સરસ માર્ગદર્શન.
અને એમાં પણ ક્યારે એમ લાગે કે આ તો વિવિધ પ્રકારના ભોજનની આઇટમો બની છે, તમને ખબર નથી કોઈ તમે જેને ત્યાં તમે જમવાના છો એને શું બનાવ્યું છે, કંઈ કહેતા નથી કે ભાઈ આજે અમે આટલી આઇટમો બનાવવાના છે, સ્વાભાવિક રીતે મહેમાન હોય એટલે માણસ વધારે ભણાવે છે, બરાબર છે? એ જયારે ભણવામાં આવે ત્યારે મોટો ખાડો દેખાવા જોઈએ, ખબર પડે કે આ રસ્તો ખાડા વાળો છે, પણ હવે તો ખાડો દેખાઈ ગયો. એ વખતે પછી કઈ આપણને છે
વિશેષ યાદ રહે,
એકદમ એકદમ ઉદાસ થાય, એકદમ નિરસ થાય. એક જ ક્રિયા કરતા કોઈ જીવ બંધાય છે, માટે બંનેના એક સરખા પરિણામ હોય છે, પરિણામ અને ખાય છે. તમે ન ખાવ તો કોણ તમને પરાણ કહે છે? મને નહીં જોઈ આવે પરાણે થોડું મળે છે. પોતે રસ લે તો એનો કોઈ ઉપાય નથી, પોતે નિરસ થાય તો એને કઈ પરાણે રસ લગડાવવાનો નથી. પહેલા તો ખાડો તરીકે દેખાવો
જોઈએ,
જાણી જોઈને તો કોઈ ખાડામાં પડે ખાડો દેખાવો જોઈએ.
પાછળથી સ્મૃતિમાં પેલા રસ લઈ લીધો, ઝેર ખાઈ લીધો, પછી હું યાદ કરીને એને કરીએ તો આ તો નિરર્થક છે, ચીજ સામે હાજર નથી,
નુકસાન તો થઈ, જે નુકસાન થયું લોસ ગયો 100%.
સ્પષ્ટ કરેલી એ વિચાર ગણાય જે પાછળથી જે એ વિચાર ગણાય પેલો હુમલો કરો
વિચાર છે. જાગૃતિ આવતી નથી, બીજો પ્રસંગ પછી વિચાર આવતો બંધ થઈ જશે, આવે છે કઈ પાછો બંધ થઈ જશે. એનો કઈ ભરોસો છે કે આવશે? એનો કઈ ભરોસો છે? જે નથી વિચાર કરતા એને એમ કહે છે કે તું વિચાર કર, વિચારમાં અટકવા માટે વિચાર કરતી મુક્ષુતા જાગૃતિ ને છે. બાકી તો મુખ પાછળ મુખવાણી વાળા તો ઘણા પરિગ્રહસની હાનિ થવી જોઈએ. સ્વાભાવિક છે કે પરિગ્રહ તો અજીવ છે, પરિગ્રહ તો અજીવ છે અને અસત એટલે આત્મામાં નથી તે અસત, એનો સંગ કરવાનો રસ સ્વાભાવિક જ છે. સામાન્ય રીતે બીજા જીવોના સંગને જ આપણે સંગ કહીએ છીએ. જીવ પદાર્થો તરફનો રસ છે સ્વાભાવિક જ અસત સંગ છે. ઓલામાં તો એટલી ખબર પડે કે ના પડે કે અસત સંગ છે કે સત્સંગ છે, આમાં તો બીજો અર્થ નથી બધા. સ્વરૂપ છે તે અસંગ તત્વ છે, અને સંગ છે એ પ્રતિપક્ષમાં જાય છે અથવા પ્રતિકૂળતા. અસંગ તત્વ ને સંગ છે એ અનુકૂળ નથી પ્રતિકૂળ છે. પછી જયારે તે પ્રકારના અજીવ હોય અથવા લૌકિક જનો રાખવું હોય એ બધું એને પ્રતિકૂળ છે. એક સત્સંગ એને અનુકૂળ એટલા માટે લીધો છે, સત્સંગમાં અન્ય જીવનો સંગ થાય છે પણ એટલા માટે એને અનુકૂળ દીધો છે કે જીવનો ઉપયોગ સંપૂર્ણપણે અંતરમ નથી. જીવનો ઉપયોગ થોડો બહાર જાય છે તો એમાં એને અંતર્મુખ જવાના નિમિત્ત થાય વ્યવહારે. નિશ્ચય તો પોતાનો પુરુષાર્થ જ છે પણ વ્યવહારે નિમિત્ત થાય એવો કોઈ પ્રકાર રહેતો સત્સંગ છે. એટલા માટે સત્સંગને વ્યવહારે પ્રતિકૂળ કેમ કે સ્વસતની રૂચિમાં એ સંગ ચાલે છે માટે એના ઉપર વ્યવહારનો ઉપચાર આવે છે. નહીતર તો વ્યવહારનો ઉપચાર પણ ન. એ સિવાયનો જેટલો સંગ છે સચેતનો કે અચેતનો એ બધો અસત્સંગ છે. કેમ કે એમાં તો એક તરફનો આકર્ષણ છે ત્યારે જાય છે, આકર્ષણ વગરને પરિણામ. અસંગ તત્વ છે એની સમીપ જેને જવું છે તો અસંગ તત્વમાં જેને રહેવું છે એને શરૂ છે, ત્યાંથી શરૂઆત થાય છે. મોક્ષુ જીવે અસંગ આત્મ સ્વરૂપની સમીપ જવા અર્થે અસંગ ભાવ ઉપાસવા યોગ્ય છે. બરાબર, અસંગ પણ ઉપાસવા યોગ્ય છે, સંગ પણ ઉપાસવા યોગ્ય નથી. કેમ કે પોતે અસંગ તત્વ છે તેથી જે પરિગ્રહ ભાવ છે તે અસંગ તત્વની ભાવનાથી ચોખ્ખે ચોખ્ખો પ્રતિકૂળ છે. સ્પષ્ટપણે સ્પષ્ટ તૈયાર પ્રતિકૂળ છે. વાસ્તવમાં પરિગ્રહ પ્રત્યેનો રસ એ અવિવેકનું ખાણ છે. હવે અહીંના એ પરિણામને જ્ઞાન ઉપરનું રિફ્લેક્શન શું છે એનું, જે પરિગ્રહ રસ છે એ જ્ઞાનના હિત અહિતના દ્રષ્ટિકોણને ખતમ કરે છે અથવા હાનિ પહોંચાડે છે. જેટલા અનુપાતમાં છે એટલા અનુપાતમાં એનું રિએક્શન જ્ઞાન ઉપર આવે છે, ખાસ કરીને વિવેક સંબંધી. એટલે પરિગ્રહના રસને અનુભૂતિ ખાણ જ્ઞાની પુરુષો કહે છે. કેમ કે પરિગ્રહ રસ પોતે જ એક મોટો અભિનય છે અને અભિવ્યક્તિની વૃદ્ધિ કરતો હોવાથી એને વધારે નુકસાનકારક પોતે તો અભિવ્યક્ત સ્વરૂપે જ છે પણ તે અભિવ્યક્તિની વૃદ્ધિ કરતો હોવાથી વધારે નુકસાનકારક છે.
જ્ઞાનીને પરિગ્રહ હોવા છતાં પરિગ્રહનો રસ હોતો નથી.
પરિગ્રહ તો પૂર્વ કર્મમાં એક પ્રકાર જ છે, બીજું કંઈ નથી. ખરેખર નાનીને પરિગ્રહ છે જ નહીં. છે જ નહીં એટલા માટે કહેવાય છે કે તેમાં એને પોતા પણ ભાસતો હતું. મોક્ષની ભૂમિકામાં પોતા પણ હટાવવાની એટલી બધી એને પ્રેક્ટિસ કરી છે કે જ્યારે જ્ઞાન દશામાં પ્રવેશ કરે ત્યારે સાવ જુદો પડી ગયો. પ્રેક્ટિસ કરતા કરતા
શું
એ પ્રયાસની સફળતા એવી છે કે તદ્દન જુદો પડી ગયો. છતાં છે તો ખરો પરિગ્રહ, પૂર્વ કર્મ લઈને આવેલા ગોઠવાયેલા પરમાણુ છે સંયોગ રૂપે, એને પોતાને એમાં મહત્વ ભાસતો નથી કે આ મારું છે એવો એને ભાસતો નથી. ન તો એમાં સુખ ભાસે છે, ન તો એની અંદર એને પોતા પણ ભાસે છે. બીજું, સામાન્યપણે સંસારી જીવને પરિગ્રહ એ આધારબુદ્ધિનો વિષય છે કે આનો મને આધાર છે, જો આ ન હોય તો હું કેવી રીતે જીવન જીવું. આ એક સંસારની અંદર વગર વિચારે પણ પરિણામ ચાલે છે. ત્યારે જ્ઞાન દશામાં તો પોતાનો સ્વરૂપ જ પરથી નિરાલંબ નિરપેક્ષ છે, એનું પોતાનું સામર્થ્ય જ એટલું બધું છે કે એને કોઈના અવલંબનની કે આધારની જરૂર નથી. એટલે પરિગ્રહમાં એને આધાર જે આધાર બુદ્ધિ જ્ઞાન દશામાં થાય છે એ આધાર બુદ્ધિ જ્ઞાન દશામાં સંભવિત જ નથી, સંભવ છે. એટલે એને પરિગ્રહ નથી એમ કહેવું તે ઉચિત છે. વિચારતો દશામાં શરીરને પણ આધાર બુદ્ધિ છે, શરીરનું કોઈ થઈ જ જાય છે, કાન છે આંખ છે સામાન્ય રીતે થઈ જવામાં એ જાય છે. નાક કાંઈ થઈ જવાનો પ્રશ્ન નથી, જીભ કાંઈ થઈ જવાનો પ્રશ્ન નથી, આંખને કાન ઉપર આવે છે તો પરિણામ દશામાં દુઃખી થાય છે. એના કહે છે કે ઇન્દ્રિય તો વૈર પદાર્થમાં સાધન હતું, અંતર્મુખ થવામાં તો કઈ સાધન છે. એને દુઃખ થવાનો કારણ નથી, કેમ કે આધાર બુદ્ધિ નથી. ઠીક છે, એટલો સંપર્ક તૂટ્યો, ઇષ્ટ છે એમાં અનિષ્ટ શું થઈ ગયું, પેલાને નુકસાન લાગે છે, ઘરે મારી આંખ ચાલી ગઈ, મારા કામ ચાલી ગયું, તો આ તો મારો સંપર્ક તૂટો ને, તેમાં હું ખોટું થયું છે. તમે ભૂતો અસંકલ્પ તરફ જવાનો પ્રયત્ન આમ છે. જ્ઞાની ને એવો અવિવેક હતો નથી, કેમ કે પરિગ્રહ રસ્તો નથી એટલે અવિવેક
હતો,
અથવા તો પરમ વિવેક જાગ્રત થયો છે જ્ઞાની એમ વિવેક. અવિવેક તો હતો નથી પણ પરમ વિવેક જાગ્રત થયો છે. પરિગ્રહ રસ ઉત્પન્ન થવાનું એક કારણ પણ વિચાર્યું છે કે પરિગ્રહ રસ ઉત્પન્ન ક્યાંથી છે, કે જે વિપરીત અભિપ્રાય છે એ સુખ ક્યાં છે, અન્ય પદાર્થમાં મારું સુખ છે, ઇન્દ્રિયોના વિષયો ઉપજ્ઞાનીય પદાર્થ છે એમાં મારું સુખ છે, એ સુખ બુદ્ધિમાંથી આ પરિગ્રહ છે એ કારણ છે. અને જ્યાં પરપદાર્થમાં સુખ બુદ્ધિ છે ત્યાં સુખ આત્મામાં નથી એ વાત તો પાકી થઈ. જે સુખ આત્મામાં છે ને આત્મા સિવાય ક્યાંય નથી એનાથી મોટો વિપર્ય સાથી એ સુખ લઈને પરિગ્રહ રસ ચાલે છે. આ બધો સુવિચારવાનો વિષય છે, આ પ્રકારનો વિષય છે એ સુવિચારવાનો વિષય છે, પ્રયોજનભૂત વિષય છે. આવા વિષયમાં મુમુક્ષુનો જ્ઞાન તીક્ષ્ણ થવું જોઈએ અને સૂક્ષ્મ થવું જોઈએ. પોતાના આ પ્રયોજન વિષયમાં ઘણું સૂક્ષ્મ અને ઘણું તીક્ષ્ણ હોવું જોઈએ. તો એ પરિસ્થિતિ માંથી વિકાસ થઈને જ્ઞાન પહોંચી શકાય. એ પરિસ્થિતિમાં ગડબડ હોય પછી માર્ગ પ્રાપ્તિની આશા રાખવી એ વ્યસ્ત છે.
સૂક્ષ્મ થાય તો જાગૃતિ રહે, નથી જાગૃતિ
રહે. સૂક્ષ્મ ત્યારે જ થાય કે રસ ઘટે ત્યારે. તીવ્ર રસમાં સૂક્ષ્મ થાય સ્થૂળ થઈ રહે. તીવ્ર રસમાં તો એવો વેગ છે પર પદાર્થ જ્ઞાન સ્થૂળતાને ભજે છે. પોતાનો તે પ્રકારના રસમાં જે દોષ છે એને જોઈ નથી શકતો. એટલે એ પરિગ્રહ રસને આત્માની શાંતિનો કાળ કહ્યું છે, ઉપશમ રસનો કાળ છે. એમને એ રસનો પોતામાં પણ ખૂબ જ આકૃતા છે, ઘણું દુઃખ છે, ઘણું છે. એટલે ઉપશમ રસનો કાળ
આખે આપણે હમાઈ ગયા છે.
શાંતિને મૃત્યુ કરે છે, કાળ તો મૃત્યુ કરે છે, શાંતિ મૃત્યુ થાય છે. તેમાં અનંત આકુરતા છે. ગ્રંથી સુખની કલ્પના તો ગ્રંથી થઈ છે, જે આરાધનામાં મહાન પ્રતિબંધ છે તેમ જાણીને પોતાના પરિગ્રહ સંબંધિત પરિણામના ઉદય કાળે અત્યંત અત્યંત જાગૃત રહેવા જેવું છે. આ બહુ મહત્વનો વિષય છે. જે આપણે ભાવના છે એ ભાવનામાં કોઈ રીતે સફળ થવાય નહીં.
ચોવીસ દૂર થયો છે.
સામાન્ય સંસારને જે અભિપ્રાય હોય છે સ્મૃતિ એને લઈને અભિપ્રાયની દ્રષ્ટિએ એને કોઈ લિમિટી કોઈ મર્યાદા જ નથી. પ્રજ્ઞાને કોઈ અભિપ્રાયમાં તો મર્યાદા જ નથી રહેતી. અને એનો જે રસ કહેવાય છે એ મુશ્કેલ છે. વિકલ્પ તો મનુષ્યની ભૂમિકામાં છે એટલે આવશે. રસ કેટલો છે આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે.
રસને ક્યાં મર્યાદા? રસને પણ મર્યાદા ક્યાં રહે?
પછી તમે સુવિચારણા નથી, જાગૃતિ નથી, એટલે એના ઉપરનો કોઈ કંટ્રોલ નથી, એના ઉપર કોઈ લગામ નથી. કોઈ પણ વૃત્તિ બે લગામ વર્તે પછી નુકસાન મોટો ભય છે.
નુકસાન થાય
એમાં ઘણું નુકસાન થાય. એટલે આમ તો શું છે કે ચિત્ત છે તો નિવૃત્તિને ભજે છે. એને તો કેમ હું આમાંથી છૂટો છૂટો થઈ ગયો છે એને તીવ્ર રસ નથી આવતો. એને છૂટવાનો જે ભાવના યથાર્થ પ્રકારે હોવી જોઈએ ન હોય ત્યારે પરિસ્થિતિ ઉઠી જાય છે.
લક્ષ્યનો ભાવના જાગે તો જ
તો જ એની આગળની જે પરિસ્થિતિ છે એ બધી ઠીક રહે. ઉદય કાળે તીવ્ર રસે જે પરિણામે ઉદયાસ ઉદય ભાવ પોતાનો અહિત સાધે
ઓછા પરિગ્રહ બધા બધું પરિગ્રહ સાથે કોઈ સંબંધ નથી.
રસ્તો એ તો પરિણામની ચર્ચા છે કેમ કે એ તો પોતાના હાથની જ બાજી નથી. ઓછો થવો વધી જવો એ કોઈ પોતાના હાથની બાજી નથી કેમ કે એ તો એક સ્વતંત્ર પદાર્થ છે. સવાલ પોતાના પરિણામનો છે. રસ મંદ હશે તો વધુ હશે તો વધશે, અને રસ તીવ્ર હશે તો ઘટી જવું હશે તો ઘટી જશે. પરિણામ અધિકાર છે કે નહીં રસ તીવ્ર લઈ એ માટે પરિગ્રહ વધી જ જાય એવું તો કોઈ બંધન નથી. પરિગ્રહ ને જીવના રસ સાથે પરિગ્રહ બંધાયેલો નથી. બંધાયેલો
નથી
વિચારવાનું છે એ પોતાના પરિણામનું જ વિચારવાનું છે. બરાબર છે.
પંચેન્દ્રિયના વિષય એટલે પરિગ્રહ શું?